તારીખ 21/3/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22.
બીજો અધિકાર 35, યોગ અને તેનાથી થવા વાળો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ. કરુણાનો યોગનો વિષય અહીંયા થોડો ચાલશે, કેમ કે જીવને સંસાર અવસ્થા કેવા કેવા વિભાવ પરિણામ કરવાથી કેવા કેવા બંધ થાય છે એ અધિકારનો વિષય છે. પ્રકરણ એ ચાલે છે, છેલ્લો પેરેગ્રાફ છે 30માં પાને. વિશેષ એ છે કે સામાન્ય વાત શું લીધી, કે સિદ્ધાંતમાં કયા પ્રમાણે મન વચન કાયાના સંબંધથી આત્મપ્રદેશોનું હલનચલન થાય છે ત્યારે જીવને પ્રકૃતિ અને પ્રદેશ એ બંધ થાય છે. પ્રદેશ બંધ થાય છે એટલે પરમાણુનો જથ્થો, અને પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ 8 પ્રકાર છે એને પ્રકૃતિ કહે છે. હવે થોડી વિશેષ વાત કરે છે, કે વિશેષ એ છે કે યોગ 2 પ્રકારના છે, શુભ યોગ અને અશુભ યોગ. હવે જે યોગ કયા, મન વચન કાયાની પ્રવૃત્તિ વાળા, એમાં 2 ભેદ છે, 2 પ્રકાર છે. ત્યાં ધર્મના અંગોમાં મન વચન કાયાની પ્રવૃત્તિ થતા તો શુભ યોગ હોય છે, ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે એને શુભ યોગની પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તથા અધર્મના અંગોમાં, અધર્મ એટલે પછી ધાર્મિક પ્રવૃત્તિ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ, તે બધી અધર્મની પ્રવૃત્તિ કહેવામાં આવે છે અથવા પાપની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એ અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિ થતા અશુભ યોગ હોય છે, એમાં ઘણા બરાબર નથી સમજતા. અમે વેપાર કરીએ એમાં અશુભ શું, પ્રમાણિકપણે અમે વેપાર કરીએ છીએ, અપ્રમાણિકપણે કરીએ તો અશુભ કયો, પણ પ્રમાણિકતાથી વેપાર કરવો એમાં અશુભ શું, પણ એ કઈ ધાર્મિક પ્રવૃત્તિ તો નથી. જજની નોકરી કરે, ન્યાયાધીશ થાય છે, અને ન્યાય બરાબર તોડતા હોય, શું તો એ અશુભ જોગ છે કે શુભ જોગની પ્રવૃત્તિ છે? કે અશુભ જોગની પ્રવૃત્તિ છે. ન્યાયાધીશ હતા, એને પ્રશ્ન કર્યો તો ગુરુદેવને, સાહેબ અમે તો ન્યાય કરીએ છીએ લોકોનો, એમાં અમે અશુભ શું કરીએ છીએ? તો તમે ન્યાય કરવા માટે ન્યાય કરો છો કે તમારું પેટ ભરવા માટે ન્યાય કરો છો? શું એ નોકરી કરે છે એ પોતાના પેટ માટે કરે છે, માટે વેપાર કરવો કે નોકરી કરવી એ બંને અશુભ યોગની પ્રવૃત્તિ છે, એમાં પાપના પરિણામ થાય છે, યોગના પણ પરિણામ અશુભ જ ગણવામાં આવે છે. ડોક્ટરનો તો વધારે પાપ વાળો છે, એમાં તો ઘણા ઘણો પાપનો યોગ છે. આ તો પ્રમાણિકતા છે, ન્યાય છે, એ તો લૌકિક ગુણ ગણાય ને, એમાં કોઈને મંદ કસાય હોય છે ત્યારે મિશ્ર યોગ ગણવામાં આવે છે, કે છે આમાં એને મિશ્ર યોગ કહે છે. કોઈ વાર કોઈને મંદ કસાય પણ એવી પ્રવૃત્તિમાં રહે છે ત્યારે એને મિશ્ર યોગ ગણવામાં આવે છે, શુભ શુભનું મિશ્રણ પણ ત્યાં છે. તો કોઈ કોઈ પ્રકૃતિ શુભની પણ એમાં આ બંધાય, કોઈ અશુભની બંધાય, એવું થાય છે. કસાય મંદ હોય એટલું પુણ્ય થાય છે, પણ પાપ વિશેષ થાય છે, એ મિશ્ર યોગ છે. લ્યો ઠીક, એ મિશ્ર યોગ છે, એમાં કસાય મંદ હોય છે ઘણાને. ભગવાનની ભક્તિ કરે છે ને એ લોકો, એ લોકો મુસલમાનો ખુદાની ભક્તિ કરે છે, એમાં કસાય મંદ હોય છે, તો એટલો શુભ યોગ છે. અને ગ્રહિત મિથ્યાત્વ છે એટલું અશુભ છે, અને અશુભનો ભાગ ઘણો છે એમાં. કેમ કે એમાં આશય એવો હોય છે કે આ ધર્મ કરતા મને સંસારના સુખો મળશે, હું સંસારમાં સુખી થઈશ, આ પુણ બંધાશે, એના ફળમાં મને પ્રતિકૂળતાઓ નહીં આવે અને અનુકૂળતાઓ રહેશે, એવો ઊંડે ઊંડે અભિપ્રાય મિથ્યાત્ને લઈને થયા વિના રહેતો નથી. જાણે જાણે વિચારે વગર વિચારે થઈ જાય છે, એનું પાપ બહુ મોટું છે. શું એ તો બધી અશુભ છે, એને અધર્મ કીધો છે. અશુભ ને અહીંયા અધર્મ ના અંગોમાં તેની પ્રવૃત્તિ થતા અશુભ યોગ હોય છે. હવે શુભ યોગ હોય અથવા અશુભ યોગ હોય, પરંતુ સમ્યક્ત્વ પામ્યા વિના, જો સમ્યક્ત્વનું મહત્વ કેટલું છે, સમ્યક્ત્વ પામ્યા વિના ઘાટિયા કર્મોની તો સર્વ પ્રકૃતિનો નિરંતર બંધ થયા જ કરે છે. જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય ચાર તો સમ્યક્ત્વના અભાવમાં ચારે ચાર નિરંતર બંધાય. પછી શુભ યોગ હોય તો બંધાય, અને અશુભ યોગ હોય તો બંધાય. શાસ્ત્ર વાંચે અને જ્ઞાનાવરણી બંધાય લ્યો, ઠીક છે, જ્ઞાનની પ્રવૃત્તિ છે, સમ્યક્ત્વ પામ્યા વિના છે. શું? કેમ કે ત્યાં એનો ઉપયોગ પ્રતિબંધ પામે છે. પર પદાર્થમાં ઉપયોગ પ્રતિબંધ પામે ત્યારે જ્ઞાનાવરણી બંધાય બંધાઈને બંધાય. ત્યારે અશુભ જ છે, બંધાય જ તે. એને એટલે કહ્યું ને, શુભ યોગ હો કે અશુભ યોગ હો, શું લીધું? હવે શુભ યોગ હો કે અશુભ યોગ હો, ભગવાનની ભક્તિ કરે, જિનેન્દ્ર દેવ ની ભક્તિ કરે ને જ્ઞાનાવરણી એને બંધાય, બોલો, ઠીક. સારે ખાતે બંધાય છે, પ્રતિબંધ થયો ને, ઉપયોગ પ્રતિબંધ થયો એટલે ઉપયોગ, જ્ઞાન ને ત્યાં રોક્યું, ભાવે રોક્યું એટલે દ્રવ્ય પ્રતિબંધ આવવાનો, ભાવ પ્રતિબંધ ઉભો થયો એટલે દ્રવ્ય પ્રતિબંધ આવવાનો. આ સીધી વાત છે, સમજી શકાય એવી વાત છે. એમ કેમ એ સમ્યક્ત્વ પામ્યા પહેલા ઉપયોગ સ્વરૂપ ને વિશે પ્રતિબદ્ધ થતો નથી, પણ પરદ્રવ્ય ને વિશે પ્રતિબદ્ધ થાય છે. પછી ભલે ને દેવગુરુ શાસ્ત્ર હોય, એટલે એ પરિણામ જે પરદ્રવ્ય વિશે પ્રતિબદ્ધ થયા, એ જ્ઞાનને પ્રતિબદ્ધ કરવાના, એ આનંદને પ્રતિબદ્ધ કરવાના, શાંતિને પ્રતિબદ્ધ કરવાના, દર્શનને પ્રતિબદ્ધ કરવાના. હા, પાપથી ડરતો નથી એવો સુભટ છે ભગવાન. ભગવાન એમ કહે છે કે તું પણ હેરાન થઈ જઈશ, દુઃખી થઈ જઈશ, જો તું આ મનુષ્ય પર્યાયમાં તારા સ્વકાર્યને નહીં સાજ તો ભવિષ્યમાં દુઃખી દુઃખી બહુ દુઃખી થઈ જઈશ. અત્યારે કદાચ તને ખ્યાલ નહીં આવે, ઓકે, નહીં હું માનું
નહીં.
સમ્યક તો પામ્યા વિના ઘાટિયા કર્મોની તો સર્વ પ્રકૃતિનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી, નિરંતર એ ચારે ચાલુ છે. હા, હવે એમાં વિશેષ એટલું, પરંતુ આટલું સમજવાનું કે જે મોહનીના મોહની એમાં બંધાય છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય, એમાં જે મોહનીની પ્રકૃતિ છે એમાં હાસ્ય ને શોક બે જોડકા છે, રતિ ને અરતિ બે જોડકા છે. શું? અને ત્રણેય પ્રકારના વેદ, પુરુષ વેદ, નપુસક વેદ અને ત્રિવેદ, એમાંથી કોઈ એક કાળમાં કોઈ એક પ્રકૃતિનો જ બંધ થાય, એ ત્રણ માંથી એક એક નો બંધ થાય, એક સાથે બે નો બંધ ન થાય, રતિ અરતિ નો ભેગો ન થાય, અથવા એક વેદ કે ત્રણ એક વેદમાં એક જ વેદ નો થાય, કોઈ ત્રણ વેદ નો ન થાય, અને આ છે કે શોક માંથી એક નો થાય, એટલું વિશેષ છે. હા, એમાંથી આ બે બે ચાર ને ત્રણ સાત માંથી ત્રણ બંધાય એટલે ચાર ન બંધાય. હા, એક જ બંધાય એટલે ચાર ન બંધાય, બરાબર છે. પછી અઘાતી પ્રકૃતિઓમાં આ વાત કરી ઘાતીની. હવે અઘાતી પ્રકૃતિઓમાં શુભ યોગ હોય તો સાતા વેદનીય આદિ પુણ્ય પ્રકૃતિનો, અશુભ યોગ હોય તો અસાતા વેદનીય આદિ પ્રાપ પ્રકૃતિનો, તથા મિશ્ર યોગ હોય તો કોઈ પુણ્ય પ્રકૃતિઓના તથા કોઈ પ્રાપ પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિ સમજાય, પણ મિશ્ર પ્રકૃતિ કેવી રીતે થાય છે? એક માણસને અસાતા વેદની ઉત્પન્ન થઈ તો એ વખતે એને સારામાં સારી સગવડ મળે, હોસ્પિટલમાં દાખલ થાય તો એને બીજાને એર કન્ડિશન રૂમ ન મળે, આને મળે, એને સારામાં સારી દવા મળે, સારામાં સારા ડાક્ટરને લાવી શકાય, સારામાં સારા ફ્રૂટ વગેરે બધું એને સારામાં સારું મળે, એટલે એ પુણ્યનો ઉદય છે. અને રોગ થયો એ પાપનો ઉદય છે. તો આ બાજુથી સાતાના સાધનો છે, આ બાજુથી અસાતાનો ઉદય પણ છે. આમ મિશ્ર બાંધ્યું છે અને મિશ્રનો ઉદય આવે છે, એમ બને છે. શું પણ એને એટલી સાતા રહી છે ને કે મારે સગવડ તો છે, આટલી તો મારે અનુકૂળતા છે, ભલે અસાતા થઈ. શું પણ દૂધ જોયું તો દૂધ મળે છે, બીજાને દૂધ જોતું હોય તો ન મળતું હોય, એમે બને ને એવી રીતે. શું આ ઇન્જેક્શન છે બહુ મોંઘું છે તો કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ વાંધો નથી, તમે બી દવા સારામાં સારી લાવો, સારામાં સારો ડાક્ટર લાવો. શું એવી રીતે એટલો પુણ્ય યોગ હોય છે ને સાથે સાથે. થોડીક શાંતિ શાંતિ પણ એને રહી છે, સાતા રહી છે ને, એની પણ સાતા રહી છે. મારે મારે અનુકૂળતા છે, મારે અનુકૂળ જો આ બધા કુટુંબ પરિવાર સેવા કરે છે, મને આખું કુટુંબ મને અનુકૂળ છે, ખમા ખમા બધા કરે છે, એક શરીરમાં રોગ છે એટલી તકલીફ છે, બાકી બધો કઈ વાંધો નથી. સાતા છે કે નહીં, એની સાતા આવે કે ન આવે, એમ શું એમ. અશુભ પ્રકૃતિઓમાં શુભ યોગ હોય તો સાતા વેદની થાય, પુણ્ય પ્રકૃતિનો બંધ થાય, અશુભ યોગ હોય તો અસાતા વેદની આદિ પાપ પ્રકૃતિનો બંધ થાય, તથા મિશ્ર યોગ હોય તો કોઈ પુણ્ય પ્રકૃતિ અને કોઈ પાપ પ્રકૃતિનો પણ બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે, માટે યોગ છે તે આશ્રવ છે એમ કહ્યું છે. યોગાશ્રવ, યોગને બંધ નથી કહ્યો, યોગ આશ્રવને નિમિત્ત કહ્યું છે. શું વળી એ યોગ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પરમાણુઓનું નામ પ્રદેશ છે. એમાં જે કર્મના પરમાણુઓની સંખ્યા છે એ સંખ્યાના અહીંયા પ્રદેશ તરીકે કહેવામાં આવે છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ ઉત્તર પ્રકૃતિઓનો વિભાગ થયો, તેનો બંધ થયો અને એમાં મૂળ પ્રકૃતિ આઠ અને એની પેટાભેદ તેને ઉત્તર પ્રકૃતિ કહેવામાં આવે છે. તેથી યોગ વડે પ્રકૃતિ બંધ અથવા પ્રદેશ બંધ અથવા પ્રકૃતિ બંધ થાય છે એમ સમજવું. વળી મોહના ઉદયથી, હા યોગ એટલે અહીંયા આત્મપ્રદેશોનું ચંચળપણું, જોડાણ એટલા માટે કે ચંચળપણું મનના પરમાણુ, વચનના પરમાણુ અને કાયાના યોગના જોડાણથી એનું હલનચલન થાય છે, એટલે એને યોગ કહેવામાં આવે છે. આમ તો યોગ છે એ અનંત શક્તિઓમાંથી જીવની એક શક્તિ છે, એને પણ યોગ કહેવામાં આવે છે, અને એનું વિભાવિક પરિણમનમાં આ હલનચલન થાય છે. સિદ્ધ દિશામાં જે સ્થિર યોગ થઈ જાય છે ત્યારે યોગ ગુણનું ત્યાં શુદ્ધ પરિણમન છે એમ. યોગ ગુણ નો વિભાવ પરિણામ લેવાય. પણ અહીંયા અધ્યાત્મ શાસ્ત્ર નથી અને અહીંયા આગમ થી વાત છે એટલે મન વચન કાય ના યોગે જીવના પ્રદેશો નું હલનચલન થાય છે અને એના નિમિત્તે આશ્રવ થાય છે એને યોગાશ્રવ કહેવામાં આવે છે. એમ લેવું મોહના ઉદયથી મિથ્યાત્વ ક્રોધાદી રૂપ ભાવ થાય છે. મોહના ઉદયથી શું થાય છે? મિથ્યાત્વ એ દર્શન મોહ છે અને ક્રોધાદી છે તે ચારિત્ર મોહ છે. તે સર્વનું સામાન્યપણે કશાય એવું નામ છે. મિથ્યાત્મને પણ કશાય કહેવાય છે અને ક્રોધાદી ભાવોને પણ કશાય કહેવાય છે. કેમ કે એ આત્માની શક્તિને ક્રશ કરે છે, નબળી પાડે છે, માટે એને કશાય એવું નામ કહેવામાં આવે છે. તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. શું કશાયથી શું થાય છે? સ્થિતિ પડે છે, મુદત પડે છે ત્યાં સુધી એને જીવના પ્રદેશો સાથે રહેવાનો. તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ત્યાં હવે સ્થિતિની અંદર શું એક વિશેષતા છે કે જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં અબાધાકાળ છોડી તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમયે સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. આમાં શું છે કે અબાધા કાળ હોય છે, દરેક પ્રકૃતિને અબાધા કાળ હોય છે. એનો ફૂટનોટ આપી છે ગોમટસારમાંથી, એ વાતની આઠે પ્રકૃતિઓની ફૂટનોટ આપી છે. આઠ મૂળ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ જગન્ય સ્થિતિ બંધ અને અબાધા કાળનું કોષ્ટક. મૂળ પ્રકૃતિઓ એની ઉત્કૃષ્ટ કેટલી સ્થિતિ બંધ કે 30 કરોડા કરોડી સાગર, જગન્ય કેટલી કે અંતર્મૂર્ત. શું અને ઉત્કૃષ્ટ અબાધા કાળ કેટલો કે 3000 વર્ષ. 3000 વર્ષ પહેલા એમાં કઈ ફેરફાર ન થાય. શું અબાધા એટલે એમાં કઈ ફેરફાર બાધા ન થાય, એમને એમ પીડ્યો રહીએ. હા, અબાધા કાળ એટલે એમાં કઈ ફેરફાર ન થાય. શું એમાં જે અપકર્ષણ ઉપકર્ષણ અને જે ફેરફારો થાય છે સંક્રમણના, એવા ફેરફારો ન થાય. એ પેલા એ ઉદયમાં ન આવે. લ્યો ને, અબાધા કાળ પેલા ઉદયમાં જ ન આવે. એમ લ્યો, અબાધા કાળ પેલા ઉદયમાં ન આવે. ગમે એટલું અપકર્ષણ થાય તો એનો અબાધા કાળ જે છે એ પેલા એ ઉદયમાં ન આવે. એવી રીતે દર્શનાવરણની પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ 30 કરોડા કરોડી સાગર, એનો જગન્ય સ્થિતિ બંધ 1 અંતર્મૂર્ત અને એનો અબાધા કાળ છે, ઉત્કૃષ્ટ અબાધા કાળ છે એ 3000 વર્ષ છે. જગન્ય એટલા માટે નથી દેતા. શું કે આયુ કર્મ સિવાય 7 કર્મનો જગન્ય અબાધા પોતપોતાની જગન્ય સ્થિતિથી સંખ્યાત ગુણી અલ્પ હોય છે. જે એની સ્થિતિ પડી હોય એનાથી સંખ્યાત ગુણી અલ્પ લઈ લેવી. તથા આયુ કર્મની જગન્ય અબાધા આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે તથા કોઈ આચાર્યના મતે 1 અંતર્મૂર્ત પણ હોય છે. એમાં 2 મત છે આચાર્યોના. કર્ણાનુયોગના શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન આચાર્યોના કોઈ કોઈ જગ્યાએ 2 મત છે. કેમ કે એ છદ્મસ્થને ગોચર નથી. એ જ્ઞાન જે પરંપરાએ ચાલ્યું આવ્યું છે સર્વજ્ઞ અનુસાર, એ રીતે એનું પ્રતિપાદન શાસ્ત્રોમાં આગમમાં ચાલ્યું આવે છે. એ જુદું, ત્રીજું બંધા એ જુદું, એ બધું જુદું. પણ દરેકના અબાધા કાળ પછી એનો ઉદય આવે, અબાધા કાળ સુધી એમાં ઉદય આવે નહીં. કર્ણાનુયોગમાં કેમ કે અપ્રયોજનભૂત વિષય છે ને, આ કોઈ પ્રયોજનભૂત વિષય નથી. એટલે એમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી છે, વિરસેન સ્વામી છે, એ 2 મહાન આચાર્યો છે. પણ ગુમટસારમાં અને ધવલામાં ક્યાંક ક્યાંક સ્થિતિને જે ગણતરી છે એમાં ક્યાંક ક્યાંક ફેર પડે છે. એટલે કીધું ને કે અબાધા આવળીના આયુ કર્મની જઘન્ય સ્થિતિ, અબાધા આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, એમ કોઈ કે છે તો કોઈ આચાર્ય એમ કે છે કે અંતર્મૂર્ત પણ હોય છે. એમ બે પ્રકાર છે. ભાઈ વિમોચનજી વાત કરતા એને ધવળ વાંચેલા બધા કે કરુણાનું યુગમાં તો કોઈ કોઈ આચાર્યના કોઈ કોઈ વિષયમાં જુદા જુદા મત છે એમ દેખાય છે. ઠીક તો એવો પ્રયોજનભૂત છે. અને કોઈ છદ્મસ્થ આચાર્યને કંઈ કર્મનું પરિણમન કાંઈ દેખાતું નથી, એટલે એમાં જે હોય તે સ્વીકારી લેવામાં કાંઈ વાંધો નથી. એથી સમ્યક જ્ઞાનને કાંઈ બાધા નથી, સમ્યક દર્શનને પણ કાંઈ બાધા નથી એમ છે. નિર્મળતા તો ઠીક, પણ મુમુક્ષુ તરીકે ક્ષોભસમ વિશેષ હતો. નિર્મળતા ન કહેવાય પણ એને ક્ષોભસમ વિશેષ હતો. ક્ષોભસમ વિશેષ પણ હવે એવું છે કે વ્યક્તિગત કાંઈ આપણે ચર્ચાનું કારણ નથી અહીંયા. એના ઉપર ની ટીકા ધવળ જય ધવળ ને મહા ધવળ ત્રણ ટીકાઓ બહુ જબરજસ્ત ક્ષોભસમ હતો. એ કાળમાં તો કળીકાળ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયેલા વિશ્વન સ્વામી, એટલું બધું એમનો ક્ષોભસમ હતો. હજારો બોલ લખ્યા છે. જગન્યપણું અલ્પ બહુત્વ, અલ્પપણું કેટલું ને બહુપણું ઘણું કેટલું, એના હજારો વાત લખી છે. હા, ખૂબ લખેલું છે. તે વખતે એમ કહેવાતું કે જૈન સંપ્રદાયમાં સર્વજ્ઞ ઉત્પન્ન થાય છે એની ખાતરી કરવી હોય તો વીરસેન સ્વામીને મળી લ્યો તમે, તમને ખાતરી થઈ જશે કે જૈન સંપ્રદાયમાં સર્વજ્ઞ જેવું કોઈ ઉત્પન્ન થાય છે એ અહીંથી ખબર પડે છે. એટલું બધું જ્ઞાન હતું એમનું વિશાળ. મૂળ દિગંબર તો એક જાતની પુણ્ય પ્રકૃતિ છે. જીવનો પુરુષાર્થ તો બધા આત્માઓ જીન જૈન છે. શું ઘટ 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 અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન. બનારસી દાસે ગાયું છે. બનારસી દાસે શ્વેતાંબર હતા, શ્વેતાંબર માં જૈન માતા, એમણે લખ્યું ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન. મત મદી રાખે પાનસે, મત વાલા સમજે ન એમ કે છે. હું દિગંબર છું એમ જો મત થઈ ગયો તો ખલાસ, પાછું એ નહીં સમજે એમ કે છે. ખલાસ એ સંપ્રદાય બુદ્ધિ માં આવી ગયો. એ સાચા દિગંબર હતા. વીરસેન સ્વામી સાચા દિગંબર હતા. ગૌતમ સ્વામી સાચા દિગંબર હતા. નામધારી નહોતા, ખાલી સાચા દિગંબર હતા. એ શું એવી વાત છે. વેદનીય જેવા ધર્મદાસિક શુલ્લક મૂળ દિગંબર હતા, તો કે હું દિગંબર એ નથી ને શ્વેતાંબર એ નથી, જૈન એ નથી ને અજૈન એ નથી. ઠીક, અજૈન ની ના પાડે, શ્વેતાંબર ને ના પાડે, પણ દિગંબર ને જૈન ની શું કરવા ના પાડે છે. અત્યારે કોક એવું બોલે તો ચોપાનિયા છપાઈ જાય. જો એ ના પાડે છે કે હું જૈન નથી ને હું દિગંબર નથી, કે આપણે શું કે છે એ તો હમણાં જ. એ સંપ્રદાય બુદ્ધિ તોડવા માટે અને ધર્મ બુદ્ધિ થવા માટે ને એ વાત છે. દિગંબર પણ હું માને ધર્મ નથી થવાનો. હા, જ્ઞાની તો એમ કે છે હું કોઈ મતમાં નથી, કોઈ કચ્છમાં નથી, કોઈ વાડામાં નથી, હું આત્મામાં છું. શ્રીમદજી વાત લીધી છે. મૌની ની પ્રકૃતિ ઉત્કૃષ્ટ સિત્તર કોડા કોડી સાગર, જગન્ય અંતર્મૂર્ત અને એનો ઉત્કૃષ્ટ અબાધા કાળ 7000 વર્ષ. એટલે આ 70 કોડકોડીની બંધાણી હોય તો પછી આયુષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગર, એની જગન્ય સ્થિતિ 1 અંતર્મૂર્ત, અને પૂર્વકોટી વર્ષ ત્રિભાગ, પૂર્વકોટી વર્ષ એનો ઉત્તર અબાધા કાળ 33,000 સાગરની મંડાણી હોય તો પૂર્વકોટી વર્ષનો ત્રીજો ભાગ, એટલે એક પૂર્વ કરોડ, એક કરોડ પૂર્વ વર્ષનો ત્રીજો ભાગ. પછી નામની, નામ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કરોડા કોડી સાગર, જગન્ય સ્થિતિ એની 8 અંતરમૂર્ત, એનો ઉત્કૃષ્ટ અબાધા કાળ 2,000 વર્ષ. ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કરોડા કોડી સાગર, એનો જગન્ય સ્થિતિ 8 અંતરમૂર્ત અને એનો ઉત્કૃષ્ટ અબાધા કાળ 2,000 વર્ષ. અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ છે 30 કરોડા કરોડી સાગર, એની જગન્ય સ્થિતિ 1 અંતરમૂર્ત અને એનો ઉત્કૃષ્ટ અબાધા કાળ 3,000 વર્ષ છે. આ રીતે અબાધા કાળ છોડીને તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમયે સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા જ, એ પહેલા ઉદય ન આવે એમ કહે છે. ઉદય ચાલુ થઈ જાય પછી ઉદય દર સમયે ચાલુ જ રહે, એમાં કઈ ફેરફાર થાય નહીં. કેટલાક પરમાણુ બાંધ્યા હશે એમનો ઉદય ચાલુ ને ચાલુ રહે, અનંત પરમાણુઓનો બંધ થાય છે. કઈ વાંધો નહીં, ન યાદ રહે એનો કઈ વાંધો નહીં, યાદ રાખવાનું કઈ બહુ મહત્વ નથી. યાદ રહેવાથી ધર્મ થાય એવું નથી ને યાદ ન રહીએ તો અધર્મ થાય એવું પણ નથી, કે ધર્મ ન થાય એવું પણ નથી. આ તો એક સમજવાનો જાણવાનો વિષય છે, જાણવાનો વિષય છે માત્ર, બીજું કઈ એથી વધારે નથી.
હા,
આટલો બંધ થાય એ ચેતવાનો વિષય છે. બંધ સમયે જીવ ચેતીએ, આનંદજીએ ગાયું, ઉદય સમયે સારે ઉચાત, બંધ વખતે ચેતવાનો છે. ઉદય નો ચિંતા કરવાની જરૂર નથી. ચેતવું એટલે સ્વરૂપ ને સંભાળવું, હું એક જ્ઞાન સ્વરૂપી આત્મા છું એમ પોતાના સ્વરૂપ ને જ્ઞાનમય ભાવે સંભાળવું, એ ચેતવું છે. અને પરિણામમાં કષાયના પરિણામમાં જવું નહીં, અકષાય ભાવમાં રહેવું. પછી ભલે જન્મ જન્માંતર થાય પણ ઓલો બંધ છે એનો ઉદય ચાલુ ને ચાલુ રહ્યા કરે. અબાધા કાળ પછી માણસનું જન્મ મરણ થઈ જાય, આયુષ બદલાઈ જાય, પણ જે પ્રકૃતિઓ ગાતિયાની બાંધી હોય એનો ઉદય ચાલુ ને ચાલુ રહી જાય. નિબોધમાં તો શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ થાય અને દર્શન મોહની સ્થિતિ બહુ પડી હોય છે, ત્યાં ઉદય સમયે સમયે ચાલુ હોય છે, ચાલુ. હા, ગતિ ફરે, આયુષ ફરે, પણ એ ઘાતીના તો ઉદય ચાલુ ને ચાલુ રહ્યા કરે. ઘાતીના તો હા, ઘાતીમાં ફેરફાર થાય છે, ઘાતીના તો ચાલુ જ રહે. આયુષ છે, ગતિ છે, એ તો અઘાતી છે, ઘાતી ચાલુ જ રહે એનો. પુરુષાર્થ કરો તો જીવનું બળવાન પણ ઘણું છે, જીવ એટલો બળવાન છે કે એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આખા કરુણાનુયોગનો પોટલો એક કોર ઉતારી દે, ભાર ઉતારી નાખે એવું છે. એટલું જીવના પુરુષાર્થમાં સામર્થ્ય છે. ઉદય આવ્યા જ કરે છે ત્યાં દેવ મનુષ અને તિર્યંચાયુ વિના, શું બાકીની સર્વ ઘાતી અઘાતી કર્મ પ્રકૃતિઓનો અલ્પ કષાય હોય તો થોડો સ્થિતિ બંધ, તથા ઘણો કષાય હોય તો ઘણો સ્થિતિ બંધ થાય છે. શું 3 આયુને બાદ કરો એટલે એકલી નારકીન આયુ થયું. નારકીન આયુમાં શું છે કે ઘાતી અઘાતી કર્મ પ્રકૃતિઓનો અલ્પ કષાય હોય તો એને સ્થિતિ બંધ અલ્પ થાય છે, અને ઘણો જો એને કષાય હોય તો સ્થિતિ બંધ ઘણો થાય છે. તથા દેવ મનુષ્ય અને તિરિંચે 3 આયુનો, એ 3 આયુ હવે ઓલું એકનું લીધું, હવે આ 3નું લે છે. અલ્પ કષાય થી ઘણો એટલે મંદ કષાય હોય તો એને સ્થિતિ બંધ ઘણો આયુષ નો થાય, અને ઘણો કસાય હોય તો એને થોડો સ્થિતિબંધ થાય છે. દાખલા તરીકે લઈએ કે જો કોઈ ઘણો કસાય કરે અને નારકીનું આયુ એને પડવાનું હોય તો જેટલો કસાય વધારે એટલી સ્થિતિ વધારે, નીચે નીચેની નારકીમાં જાય એટલે એને આયુષ લાંબુ વારે નારકીનું થાય. પણ આ બાજુ દેવમાં તો કે દેવમાં કસાય ઘણો તો આયુષ ઓછું દેવ દેવાયું બંધાય, અને કસાય થોડો તો આયુષ લાંબુ બંધાઈ જાય. ઉલટું સુલટું છે એમ કે છે. એક આમાં નારકી અને બાકીના ત્રણ ભાવોની સ્થિતિ આયુબની સ્થિતિમાં ઉલટું સુલટું કર્મ પ્રકૃતિની સ્થિતિ બંધાય છે. કે તીવ્ર કસાય હોય તો એને આયુષ ઓછું હોય, એને મનુષ્યાયુ પણ ઓછું બંધાય, તિરિંચાયુ પણ ઓછું બંધાય. જેમ કે તીવ્ર કસાયને લઈને જાય છે અહીંયા તિરિંચમાં જાય છે, ના ના આમાં નિગોદમાં જાય છે ને, સમજાય એવી વાત. આયુષ ની સ્થિતિ નો અહીંયા પર્ટિક્યુલર વાત ચાલે છે કે અહીંયા લાંબુ આયુષ હોય તો એટલો કસાય એનો મંદ હોય, ને જો ઓછું આયુષ હોય તો કસાય એટલો તીવ્ર હોય. એનાથી લાભ કે નુકસાન ચાલો લ્યો આપણે વિચાર કરીએ. લાંબુ આયુષ હોય તો લાભ થાય કે ન થાય, થોડું આયુષ હોય તો નુકસાન થાય કે ન થાય. આયુષ કર્મ છે એ અઘાતી છે, અઘાતીના ઉદયથી આત્માને લાભે નથી ને આત્માને નુકસાને નથી એમ છે. જેમ કે અહીંયા કોઈ સમ્યક દ્રષ્ટિ છે, એક સમ્યક દ્રષ્ટિ દ્રવિલિંગી હોય, 28 મૂળ ગુણ પંચમાં વ્રત પાડે તો એનો અહીંયા આયુષ પૂરું થાય અને કસાય મંદ ઘણો કર્યો હોય તો ઉપરના દેવલોકમાં જાય, એટલે એને ત્યાં દેવલોકનું આયુષ મોટું બંધાય. પછી બીજા સમ્યક દ્રષ્ટિ છે એ ગ્રસ્ત હોય, એને એટલો શુભ યોગ ને શુભ પરિણામ ન હોય, એ નીચેના દેવલોકમાં જાય. જાય તો બે દેવલોકમાં જ જાય. હવે અને 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 આયુષ ઓછું બંધાણું એટલું નુકસાન કે લાભ, એટલું રોકાણ ઓછું ફરીને મનુષ્ય જલ્દી થશે. એટલે આયુષ લાંબુ થાય કે આયુષ ટૂંકું થાય એનાથી આત્માને કોઈ લાભ નુકસાન નથી, આ તો જાણવાનો વિષય એમ લેવું. મળી એ કસાય વડે જ તે કર્મ પ્રકૃતિઓમાં અનુભાગ શક્તિના ભેદો થાય છે, એટલે ફળદાન શક્તિના ભેદો થાય છે. ચોખ્ખો ભેદ લીધો તો આ જરા વિસ્તારથી લેવું છે ને, આ છેલ્લી વાત લીધી પ્રકૃતિ પ્રદેશની પહેલી લીધી, પછી સ્થિતિની લીધી, હવે અનુભાગની લીધે છે. પરિણામમાં જે રસ હોય છે એનાથી અનુભાગ બંધાય છે કર્મનો. આવલા ભાઈ કહેતા તમે રસનો ફેક્ટર જુદો આ પાડ્યો તમે, પણ આ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગમાં અનુભાગ શું છે? રસને લઈને છે. હા અનુભાગ એ ચારેમાં ભયંકર હોય તો આ અનુભાગની વાત છે. એટલે છેલ્લે લીધું, જરા સરખી રીતે એને બતાવવું છે ને, એટલે છેલ્લે લીધું છે. વળી એ કસાય વડે જ તે કર્મ પ્રકૃતિઓમાં અનુભાગ શક્તિના ભેદો થાય છે, એટલે ફળદાન શક્તિમાં અલ્પ બહુત્વ હોય છે, ભેદ એટલે ઓછા વધતા પણ હોય છે. ત્યાં જીવો અનુભાગ બંધ થાય તેવો જ ઉદય કાળમાં એ પ્રકૃતિઓનું ઘણુંમાં થોડું ફળ નિભજે છે. જેવો અનુભાગ બંધાય તેવો જ ઉદય કાળમાં એ પ્રકૃતિઓનું ઘણું અથવા થોડું ફળ નિભજે છે. ઘણો બાંધો હોય તો ઘણો અને થોડો બાંધો હોય તો થોડું. અનુભાગ છે એવો વિષય છે કે બાંધે એ પ્રમાણે ભોગવે. તીવ્ર રસથી બાંધે તો તીવ્રપણે ભોગવવાનો વારો આવે, મંદપણે બાંધે તો મંદપણે ભોગવવાનો વારો આવે. એટલા માટે એમ કહ્યું કે ભાઈ મંદ રસથી પરિણમ જે ઉદયમાં તીવ્ર રસ કરીશ નહીં, મંદ રસ રાખજે, નહીતર એનું ફળ પણ એવું જ આવશે. દ્રષ્ટાંતો લઈએ છીએ સ્વાધ્યાયમાં, એમાં મિષ્ટાન ભોજન છે એ લોકોને ભાવે છે સામાન્યપણે, તીવ્ર રસથી ખાય ને કોઈ મંદ રસથી ખાય તો તીવ્ર રસથી ખાય અને તીવ્ર અસાતા વેદ ની બંધાય. કેવી બંધાય? તીવ્ર અસાતા વેદ ની બંધાય. મંદ રસથી ખાય અને મંદ અસાતા વેદ ની બંધાય. બંધાય તો અસાતા વેદ ની જ બંધાય પણ એને મંદ બંધાય. તો જયારે ઉદય આવશે ત્યારે એની પીડા માંથી છૂટી શકશે, ભોગવવી જ પડશે તીવ્ર પીડા. માટે તીવ્ર રસથી આહાર લેવો નહીં. આ તો એક આહારનો દ્રષ્ટાંત છે. બાકી પાંચેય ઇન્દ્રિયના વિષયમાં તીવ્ર રસથી પરિણમતા તીવ્ર સાતા વેદનીનો બંધ પડે છે અનુભાગનો, અને એ બંધ તીવ્રપણે જ ભોગવવો પડે છે.
તીવ્ર રસ, મંદ રસ અને અરસ એ ખાય ને કોઈ?
હા, અરસ એ જ્ઞાનીઓ અરસ પરિણામથી ખાય. હા, એમને એમને એટલા માટે મોક્ષે જાય છે, ભોગવવું પડતું નથી. જ્ઞાનીઓ મોક્ષે શું કરવા જાય છે? એમના અરસ પરિણામ છે, નિરસ પરિણામ છે. જેને જ્ઞાની થવું છે એવા મુમુક્ષુ એ પણ નિરસ પરિણામથી ઉદય પ્રવૃત્તિમાં પ્રવર્તવું જોઈએ. એટલા માટે તો ઉદાસીનતા ને વૈરાગ્ય ને ઉપશમ શા માટે બોલ્યો છે? વૈરાગ ઉપશમ ને ઉત્સાહ માટે આપ્યો છે કે એને અનુભાગ બંધ તીવ્ર ન પડે એટલા માટે. તીવ્ર ઉદય આવે ને તીવ્ર ભોગવવું પડે ત્યારે તેમ પછી તીવ્ર રસે પરિણામ થઈ જશે એ વેદની વખતે. વેદની ને ઉદય તો વખતે ખૂબ તીવ્ર પરિણામ થશે. અરે રે, પીડા પીડા થાય છે, રે પીડા થાય છે એ વખતે. વળી એ જ પ્રકારની વિશેષ પછી અસાતા વેદની બંધાઈ જાય છે. એનાથી છૂટવાનો મહેનત કરે એટલે વળી પાછી ફરીને અસાતા વેદની બંધાય તીવ્ર રસે કરીને. એટલે એ તો પછી બંધવાથી છૂટવું મુશ્કેલ પડે. ઉદય આવે ત્યારે ફરીને બંધાય બંધાયને બંધાય. જો ચેતે નહીં તો વચ્ચે ચેતી જાય તો જુદી વાત છે. પાછી વચ્ચે ભેદ જ્ઞાન કરીને ચેતી જાય તો જુદી વાત છે. ત્યાં જેવો અનુભાગ બંધ થાય તેવો જ ઉદય કાળમાં એ પ્રકૃતિઓનો તીવ્ર હોય તો તીવ્ર અને મંદ હોય તો મંદ ઘણું ને થોડું ફળ નિભજે છે. ત્યાં ઘાતી કર્મની સર્વ પ્રકૃતિઓમાં એનું ફળ ક્યાં આવશે? ઘાતીમાં આવશે. હા, વેદની આદિ ઘાત. ત્યાં ઘાતી કર્મની સર્વ પ્રકૃતિઓમાં અથવા અઘાતી કર્મોની પાપ પ્રકૃતિઓમાં. શું? ઘાતી કર્મની તો સર્વ પ્રકૃતિ અને અઘાતી કર્મોની માત્ર પાપ પ્રકૃતિમાં જો અલ્પ કષાય હોય તો અલ્પ અનુભાગ બંધાય છે. અલ્પ કષાય હોય તો અનુભાગ, હા, ઘાતીમાં અલ્પ બંધાય અને પાપ પ્રકૃતિમાં પણ અલ્પતા આવે છે. શું? કેમ કે મંદ કષાય છે. અલ્પ કષાય એટલે મંદ કષાય છે. અને ઘણો કષાય હોય તો તેમાં ઘણો અનુભાગ બંધાય છે. તથા અઘાતી કર્મોની પુણ્ય પ્રકૃતિઓમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ બંધાય. શું? મંદ કષાયમાં પુણ્ય પ્રકૃતિ જે છે એમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ બંધાય. શું? જેમ કે મુનિરાજ છે એને અલ્પ કષાય છે, હું પણ એને અઘાતી કર્મની પ્રકૃતિમાં ઘણો અનુભાગ બંધાય. હા, મોટી સ્થિતિ જાય. હા, અને ઘણો કષાય હોય તો થોડો અનુભાગ બંધાય છે. એ પ્રમાણે કષાયો વડે કર્મ પ્રકૃતિઓના સ્થિતિ અનુભાગના ભેદો પડે છે. એ સ્થિતિ અનુભાગના ભેદો શેનાથી પડે છે? કષાયથી પડે છે. પેલા યોગથી પડે છે અને આ કષાયથી પડે છે એમ લેવું. શું? તેથી કષાયો વડે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે એમ જાણવું. અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ બંધાય. શું? પુણ્ય પ્રકૃતિમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ અને ઘણો કષાય હોય તો થોડો અનુભાગ બંધાય. પુણ્ય પ્રકૃતિ ઘટી જાય ત્યાં, કારણ કે કષાય તીવ્ર છે. માટે એ પ્રમાણે કષાયો વડે કર્મ પ્રકૃતિઓના સ્થિતિ અનુભાગના ભેદ પડે છે. એ બધા ભેદ પ્રભેદ આ પ્રકારે જાણવા ટોડરમુનજીને વિશેષ કર્ણાનુયોગનો વિશેષ ઉઘાડ હતો. અહીં જેમ ઘણી મદિરા હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા હીનપણાને જ પ્રાપ્ત થાય છે. હું દારૂ ઘણો હોય પણ એમાં થોડા કાળ સુધી થોડી ઉન્મત્તતા ઉપજાવવાની હોય તો તે મદુરાહીન, એટલે એ કોન્સન્ટ્રેટેડ નથી, એમ મંદ છે. તો એમાં થોડી ઉન્મત્તતા ઉપજાવે છે. મદિરા ગણે છે પણ થોડી ઉન્મત્તતા આવે છે, હા, તો તે હીણી છે, એની ક્વોલિટી છે એ હીણી છે. તથા થોડી પણ મદિરા હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા અધિકપણાને પ્રાપ્ત થાય છે. આ એનો અનુભાગ સમજાવવો છે. કેવી રીતે અનુભાગ સમજાવો છો? તેમ કર્મ પ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ પ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત થાય છે. જથ્થો ઘણો ઉદયમાં આવે હું, પણ એનો થોડા કાળ સુધી થોડું ફળ આવે. જેમ કે એક માણસને આવડી મોટી ગાંઠ થઈ, એનો જથ્થો ઘણો ઉદયમાં આવ્યો છે, પીડા તો કે બહુ થોડી છે, મટી જશે કે ઘડીકમાં મટી જશે? આવડી મોટી ગાંઠ ઘડીકમાં મટી જાય તો કે આ મટી જાય? પીડા ઓછી હોય, ઉદય પણ ઓછો અલ્પકાળ સુધી હોય તો એનો પ્રદેશ વધારે છે. એક ઝીણી ફોડકી થઈ હોય ને રાડ પડાવે, અને મટે મટે નહીં, અને તીવ્ર વેદના રહે તો એમાં પ્રદેશનો ઉદય થોડો છે અને એનો અનુભાગની સ્થિતિ લાંબા છે. એ એમ કેવું છે મદિરાના દ્રષ્ટાંતે. હા, એનો અઘાતીમાં તો લાંબો થાય જ ને, આવી ગયું કે એની જે અઘાતીમાં છે એને લાંબી સ્થિતિ પડશે. એક ત્રણ સિવાયની એટલે એકલી નારકીની, એમાં લાંબુ પડે. હા, હું ફરી ને લ્યો, કેમ કાચું રહી ગયું? આવી ગયું ને એકત્રમાં પાને. શું પેલો પારિગ્રાફ છે? બીજો પારિગ્રાફ છે ને, હા, કે ત્યાં દેવ મનુષ્ય ને 3 ઇંચ વિના, એટલે એકલી નારકી. દેવ મનુષ્ય ને 3 ઇંચ ને બાદ કરો 4 માંથી તો એકલી કઈ રહી? એકલી નારકી એમ કેવાને, એટલે 3 ને બાદ કરીને કીધું, ભૂલ ન થાય ને. એટલે હા, એકલી નારકી માં સર્વ ઘાતી અઘાતી કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે. કેટલો ઘણો બંધ થાય? શું અલ્પ કષાયો હોય તો, અલ્પ કષાયો હોય તો થોડો સ્થિતિ બંધ, અને ઘણો કષાયો હોય તો ઘણો સ્થિતિ બંધ થાય. એટલે નારકીની અંદર કષાય ઘણો હોય તો સ્થિતિ બંધ ઘણો પડે, સીધી વાત છે. એ ઉટું સૂટું છે ત્યાં, એટલે એવી રીતે એક ગતિ ને 3 ગતિ માં સ્થિતિ બંધ ઉલટી સુલટી પડે છે અઘાતી ની, એટલે એ વાત લીધી છે ત્યાં. તો ખાસ ખાસ મોટી મોટી વાત છે એ સ્પષ્ટ કરી દીધી છે. બાકી તો વિસ્તાર ઘણો છે કર્ણાનુયોગ નો, પણ મોટી મોટી વાત છે એ ટોડરમજી એ સ્પષ્ટ કરી દીધી છે. ઉન્મત્તતા ઉપજવાની શક્તિ હોય તો મદિરા અધિકપણાને પ્રાપ્ત થાય છે. તેમ કર્મ પ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં તે થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ વાળા હોય તો તે કર્મ પ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત થાય છે. ત્યાં એને મંદ ઉદય કહેવાય છે. તથા કર્મ પ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ પ્રકૃતિને અધિકપણાને પ્રાપ્ત થાય છે, તેને તીવ્ર ઉદય ગણવામાં આવે છે. એમ માટે યોગ વડે થયેલા પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ બળવાન નથી. શું સરવાળો કહેજો આમાંથી? કે યોગ વડે થયેલા પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ છે તે બળવાન નથી. કેમ કે એ તો 13મા ગુણ સ્થાને હોય છે. પ્રકૃતિ પ્રદેશ નો બનતો યોગાશ્રવ તો 13મા ગુણ સ્થાન સુધી છે. ભગવાન ને મન વચન કાયા નો યોગ છે એટલે, પણ એનું કઈ બળ નથી. પરંતુ કષાયો વડે, ત્યાં કષાય નથી, 12મા ગુણ સ્થાન થી વિતરાગતા છે. પરંતુ કષાયો વડે કરેલો સ્થિતિ બંધ અને અનુભાગ બંધ જ બળવાન છે. માટે શાસ્ત્ર ની અંદર કષાય ઉપર અને અકષાય ઉપર વધારે ઉપદેશ આપવામાં આવ્યો છે. એનું કારણ એ છે, જે નથી સમજતા એ બધા યોગ બાજુ જાય છે, આપણે પહેલેથી ધ્યાન ધરો, પહેલેથી સ્થિર રહી જાઓ, રજા મજા શ્વાસોશ્વાસને આમ કરો, હું વધુમાં વધુ એકાંતમાં બેસીને ધ્યાન ધરો. ભાઈ પહેલા નથી, પહેલા કસાયની વાત લે, પહેલા તારે યોગની વાત લેવાની જરૂર નથી. જેને ખબર નથી ક્રમની, એ પહેલા યોગ ઉપર ચાલ્યા જાય છે અને કસાય એમને એમ રહી જાય છે, એનો એને ખબર પડતી નથી. એટલા માટે સૂત્ર ઉમા સ્વામી મહારાજે બાંધ્યું કે મિથ્યાત્વ અવિરીતિ પ્રમાદ કસાય ને યોગ, એને આ ક્રમથી છોડવા. એ ક્રમની ત્યાં સૂચના છે, એમાં ક્રમની સૂચના છે કે પહેલા મિથ્યા છોડવું, શું પછી અવિરતી છૂટશે, પછી પ્રમાદ છૂટશે. તું પહેલા એ અવિરતી છોડવા જાય કે પહેલા વ્રત લઈ લ્યો, ભલે મિથ્યા તેમને મર્યું, આપણે વ્રત પહેલા લઈ લ્યો. મિથ્યા છોડીને વ્રત કરવા છે ને તમારે, તો વ્રત પહેલા કરી લઈએ આપણે, એવું ન ચાલે. એ ક્રમની સૂચના છે, એમાં ક્રમ વિપર્યાસ નહીં થવો જોઈએ. ક્યાં ક્રમની વાત છે કે નહીં શાસ્ત્રમાં? પરમાગમોમાં ક્રમની વાત બધી આવેલી છે. હા, એટલે પોતે જો એનું લક્ષ્ય ન હોય તો અક્રમે પ્રવૃત્તિ કરે, એટલે મનમાની રીતે સ્વચ્છંદે પ્રવૃત્તિ કરે તો એને કાંઈ આત્મલાભ થાય નહીં, એમ છે. હા, મિથ્યાત્મને જ તોડવું જોઈએ, પહેલા મિથ્યાત્મ મટાડવાના જ પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ કોષાયો વડે કરેલો સ્થિતિબંધ અનુભાગ બંધ જ બળવાન છે, એટલા માટે મુખ્યપણે કષાય જ બંધનું કારણ જાણવું. જીવોને બંધ ન કરવો હોય તેવો કષાય ન કરે. ઠીક, જેને બંધ ન કરવો હોય એને કષાય ન કરવો. એમાં પેલા મિથ્યાત્મ કષાય ન કરવો. મિથ્યાત્મ એમને એમ રાખે ને ક્રોધાથી કષાય, હું છું આપણે છોડી દઉં, આપણે શાંત રહી જાઓ, એમ નહી થાય. પેલા મિથ્યાત છૂટશે, પછી ક્રોધાથી કષાય છૂટશે આપોઆપ. વળી મોહના ઉદય થી મિથ્યાત્વ ક્રોધાદી રૂપ ભાવ થાય છે, તે સર્વનું સામાન્યપણે કસાય એવું નામ છે. એને કસાય કહેવાય, મોટો કસાય છે. તો કસાય મોટો છે અને કસાય થી બંધ થાય છે. હવે મિથ્યા થી બંધ થાય કે ન થાય? ચાલી લીધું ને વચમાં, બહુ મોટું નામ છે અત્યારે તેમનું. ટુડુલમુલજી તો પહેલેથી નાખ્યું છે કે એકલો ક્રોધાદીને કસાય ન કહેવો, મિથ્યાત્મને પણ કસાય કહેવો, અને કસાય થી જ બંધ થાય છે એમ કે છે. શું? કસાય જ બંધ નું કારણ છે. જેઓને બંધ ન કરવો હોય તે કસાય ન કરે. એટલે યોગ ને પ્રકૃતિ પ્રદેશ ન લેવો. સ્થિતિભંગ જ બળવાન છે. કસાયો વડે સ્થિતિબંધ અને અનુભાગ બંધ પડે છે. મિથ્યાત્વ વગર તીવ્ર રસ, તીવ્ર રસ હોય મિથ્યાત્વ હોય ત્યાં તીવ્ર રસ થાય, થાય ને થાય જ. પ્રયત્નવાનો એની વાત જુદી છે, કસાય મટાડવાના પ્રયત્નવાનો ઉદ્યમવંત હોય એની વાત જુદી છે. પુરુષાર્થીને નિત્રને તીવ્ર રસ થયા વગર રે જ નહીં, એનો તીવ્ર બંધ પીડ્યા વગર રે
નહીં.
ક્રોધ સમજાય એવો છે જલ્દી. શું? ક્રોધ એટલો બધો સ્થૂળ પર્યાય છે જીવનો, તે તરત પકડાય છે. માન પકડાતો નથી, માયા પકડાતી નથી, ને લોભ પકડાતો નથી. લોભ ને કરકસર માં ગુણ માં લઈ જાય, ક્રોધ માં કયો ગુણ લેશે? હ, માન ને એમ કે છે ભાઈ તો અમારું સ્વાભિમાન છે, અને માયા તો એવી ક્ષેત્રાવણી છે કે એને પોતાને જ ખબર પડવા દેતી નથી. છુપા દુશ્મન છે, એ છુપા દુશ્મન છે, પણ મોટા દુશ્મન છે. ક્રોધ મોટો સહેલો છે. બીજા કસાયો મટવા એટલા સહેલા, લોભ મટાડવો એટલો સહેલો નથી, માન મટાડવું એટલું સહેલું નથી, ને સૌથી અઘરું હોય તો એ માયા મટાડવાનું છે. મીઠું ઝેર માયા તો એવી છે, ખબર જ પડવા, સુવાળી પ્રકૃતિ છે, ખબર જ પડવા ન દે એને. એટલે મોટા બોલ ટાઈપમાં લીધું છે, જીવોને બંધમાં ન પડવું હોય તેને કસાય ન કરવો, તેને મિથ્યાત્મ ને ક્રોધાદી કસાય ન કરવા. એમને લીખ્યું છે ને કેટલા વર્ષ પેલા, 150 વર્ષ પેલા લીખ્યું છે, આજ નથી લીખ્યું કઈ, 200 વર્ષ પેલા લીખ્યું છે કે મિથ્યાત્વ અને ક્રોધાદી ભાવ નું સામાન્ય નામ કસાય છે. મિથ્યાત્વ ને કસાય કયો છે અહીંયા, અને આ કર્ણાનુયોગ નું પ્રકરણ છે ને, એ તો કર્ણાનુયોગ માં બહુ એક્સપર્ટ હતા, એ વાત એમણે કરી છે. એમણે તો એ ધોળાદી શાસ્ત્રો વાંચી, ગોમઠ સારાદી વાંચીને પછી આ લખેલું છે, એ બધો અભ્યાસ કરીને લખેલું છે. તેદી મગાવેલા ધોળાદી શાસ્ત્રો એમના જમાનામાં આવાગમન ના સાધનો નહોતા, તેદી મગાવ્યા છે, માણસ મોકલીને એ શાસ્ત્રો મગાવ્યા છે. હા, જયપુરમાં મગાવીને વાંચ્યા છે, એટલો બધો અભ્યાસ કરેલો છે. અને કન્નડ ભાષામાં હતા છતાં એ ભાષા ઉકેલીને વાંચ્યા છે, તો આપણને એક આંકડો સૂજે નહીં અત્યારે, એમણે એ બધું ઉકેલ કરીને તેદી વાંચેલું છે. ભાષા લિપિ બધું અજાણ્યું હોય તોય તે એટલા ઉઘાડવાળા હતા. એક એક એમનું વાક્ય છે એ ટંકોત્કીર્ણ છે, શું આગમ સિદ્ધ છે બધી વાતો, આગમનો સરવાળો, આગમમાં વિસ્તાર કર્યો છે એમણે, બધા ટોટલ મારીને એક એક વાક્ય લખેલું છે, સરવાળો મૂકીને લખેલું છે. એટલે મિથ્યાત્વ છે એ કસાય છે એ કર્ણાનુયોગના આગમનો સરવાળો મારીને લખેલું છે. અને સીધી વાત છે, આત્માને ક્રશ નથી કરતો મિથ્યાત્વ, સૌથી વધારે આત્માને એ ક્રશ કરે છે, આખો આત્માને ઊંધો જ નાખે, અસત સતને અસત કરી નાખે છે, એટલું બધું તો કરે છે મિથ્યાત્મ, નિગોદમાં જાય છે. એટલે એથી બંધ થતો નથી એ વાત, કોઈ દ્રષ્ટિકોણ જ આખો ઉલટો કલ્પના થઈ ગયેલી વાત છે એ બધી, અને એ પણ નાસ્તિના વિષયમાં કલ્પના થઈ છે, અસ્તિના વિષયમાંથી તો પત્તો લાગવાનો સવાલ રહેતો નથી, એ તો બહુ સૂક્ષ્મ વિષય છે. હવે જ્ઞાનહીન જળ પરમાણુનું યથા યોગ્ય પ્રકૃતિ રૂપ પરિણમન કેવી કેવી રીતે થાય છે, એટલે એના બંધ ઉદય સત્તા એ બધી ત્રણ પ્રકારની જે એની અવસ્થા છે, સત્તામાં રહેવું, એનો બંધ પડવો અને એનો ઉદય થવો, એ ત્રણ એનો જરા વિશેષ વર્ણન આગળ કરશે. હેજી ના, એવું નથી, અગ્રહ સાચા દેવગુરુ શાસ્ત્ર ને માનતા હોય તો એને અગ્રહિત મિથ્યાત હોય છે, ગ્રહિત મિથ્યાત ન હોય. જો પ્રયોજન ભૂતમાં ક્યાંય બુદ્ધિપૂર્વક ની ગડબડ ન કરતા હોય તો, જો સાચા દેવગુરુ શાસ્ત્ર ને માનતા હોય, દિગંબર કુળમાં જન્મ થયો હોય અને પ્રયોજન ભૂત વિષયમાં એની બુદ્ધિ બીજી કલ્પના કરે, એટલે આત્માના વિષયમાં અને આત્માને પ્રાપ્ત કરવાના મોક્ષ માર્ગના વિષયમાં એમાં કઈ કલ્પના કરે બુદ્ધિપૂર્વક નહીં, તો સાચા દેવગુરુ શાસ્ત્ર ની પૂજા ભક્તિ ને માન્યતા હોય છતાં એ ગ્રહિત મિથ્યાત્મા ગણવા જોઈએ, ગ્રહિત મિથ્યાત્મા આવે, એની મતમાં આવે એમ છે, એટલી સાવધાની રાખવાની છે. એટલે તત્વજ્ઞાન નો અભ્યાસ કરવા વાળાની જવાબદારી વધી જાય છે એમ છે. હા, તો એ ગ્રહિત મિથ્યાત થાય, બીજું કઈ ન થાય એનાથી, એને લાભ મળ્યો, એ ગ્રહિત મિથ્યાત થઈ ગયો. ભગવાન